આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર. આ વીકેન્ડમાં ઓસ્ટ્રેલિયા એક અવકાશ મિશનમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. એક ગ્રહની અંદરના પ્રથમ નમૂના ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે. જાપાની અવકાશયાન અવકાશના પથ્થરોને લઈને ઓસ્ટ્રેલિયામાં લેન્ડ થવાનું છે. તેના અભ્યાસથી સૂર્યમાળા વિશેની આપણી સમજ વધુ મજબૂત બનશે તેવી આશા છે. આ રવિવારે સવારે જે મિશન ઓસ્ટ્રેલિયાના આઉટબેકમાં લેન્ડ થઈ રહ્યું છે, આવો જોઈએ તેની થોડી રસપ્રદ વિગતો અને આ મિશનના કેન્દ્ર સ્થાને રહેલા નાનકડા એ ઓસ્ટ્રેલિયન ટાઉનનો ઇતિહાસ.
SBS રેડિયો સમાચાર, સાંપ્રત ઘટનાઓ અને પ્રેરક પ્રસંગો આપની ભાષામાં. જોડાઓ અમારી સાથે વાતચીતમાં sbs.com.au/ગુજરાતી.
આપણા સૌરમંડળ અને પૃથ્વીની ઉત્પત્તિ સમજવાની શોધ એ તો માત્ર એક શરૂઆત છે. સૌરમંડળમાં છુપાયેલા ભેદ ઉકેલવાની લાંબી મેરેથોન માનવે દાયકાઓ અગાઉ શરૂ કરી છે અને જાપાનનું હાયાબુસા 2 મિશન એ મેરેથોનમાં એક મોટી છલાંગ સાબિત થઈ શકે છે. જાપાની અંતરિક્ષયાન 2014માં છોડવામાં આવ્યું હતું અને 4 વર્ષ સુધી સૌરમંડળની યાત્રા કરી રિયુગુ એસ્ટેરોઇડ એટલે કે એક પ્રાચીન ગ્રહસ્થાનમાં પહોંચી ગયું. જાપાની અંતરિક્ષયાને એ પ્રાચીન ગ્રહની સપાટીના કેટલાક નમૂના એકઠા કર્યા છે અને હવે ઘરે એટલે પૃથ્વી પર પાછું ફરી રહ્યું છે. આ નમૂના પહેલવહેલા ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે કારણ કે અંતરિક્ષયાન સાઉથ ઓસ્ટ્રેલિયા પાસેના એક નાનકડા પણ ઐતિહાસિક ગામ વુમેરામાં લેન્ડ થવાનું છે. તમે જે સાંભળી રહ્યા છો તે જાપાની અંતરિક્ષ એજન્સીના વૈજ્ઞાનિકોની એક ટીમ છે. જાપાની સ્પેસ એજન્સી જાક્સાના પ્રોફેસર ફુજીમોટોની આગેવાનીમાં તેમણે આ મિશન સંભાળ્યું છે. તેઓ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના વુમેરા ગામમાં આવેલા એક સેન્ટરમાં કામ કરી રહ્યા છે. જોકે અવકાશી આવિષ્કાર સુધી પહોંચતા પહેલાં તેમણે 2 અઠવાડિયાના કોરોના વાયરસ ક્વોરન્ટીન માટે એડેલેડમાં રહેવું પડ્યું હતું અને તેઓ આટલી જહેમત ઉઠાવી સાઉથ ઓસ્ટ્રેલિયાના આ નાનકડા ગામે આવ્યા છે કારણ કે વુમેરા જાપાની કેપ્સ્યુલ માટેનું અનુમાનિત ઉતરાણ સ્થળ છે. એસ્ટેરોઇડની પ્રથમ પેટાસપાટીના નમૂનાઓના અભ્યાસથી સૌરમંડળના મૂળ અને ઉત્ક્રાંતિની ઊંડી સમજણ મળશે તેવી આશા સાથે આ વૈજ્ઞાનિકોમાં ખૂબ ઉત્સાહ છે. વળી આ નમૂના અવકાશના કયા ગ્રહમાં પાણી રહેલું છે તેની માહિતી પણ સાથે લાવશે તેવી આશા છે, જેથી પૃથ્વીના મહાસાગરો કેવી રીતે બન્યા તેના સંકેત મળી શકશે.
That's the central question. So carbonaceous chondrite, that's the type of the meteorites. They have hydrated minerals inside of them, and those are what we think brought water to Earth, which was originally dry. Ryugu seems to have a different characteristics than that carbonaceous chondrite. So what does that mean? Maybe something like Ryugu brought more organic materials than water. You know, those are the questions that's starting to pop up in our mind, but we'll get the answer by analyzing the samples.
રવિવાર 6 ડિસેમ્બરે વહેલી સવારે કુબરપીડીના આકાશમાં અદ્ભુત અગનગોળો અને આતશબાજી જેવું દ્રશ્ય હશે જ્યારે જાપાની અંતરિક્ષ કેપ્સ્યુલ લેન્ડ થશે. આ મિશનમાં જાપાની વૈજ્ઞાનિકોને ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ASA-ના નાયબ વડા એન્થની મફેટ.
They've opened up and engaged with us with open arms, shared their lessons and seen the value that Australia can play, whether it's supporting great missions such as Hayabusa 2, putting our capabilities into some exciting missions going forward. So I think it's just been great to be welcomed with open arms, and we're speaking the same language.
શ્રી મફેટનું માનવું છે કે અંતરિક્ષ વિજ્ઞાન સાથે જોડાયેલા ઉદ્યોગોનો વિકાસ ઓસ્ટ્રેલિયામાં આવતા 10 વર્ષમાં ઘણી નવી નોકરીની તકો ઊભી કરશે. 2030 સુધીમાં 30,000 ઓસ્ટ્રેલિયનો અવકાશ વિજ્ઞાન સાથે સંકળાયેલી નોકરી કરતા હશે.
We're a new space agency. We've come at a time when there's been a rapid transformation of the space economy. We've got businesses involved, new opportunities opening up. But what we've seen with nations around the world and our counterparts is they've opened up and engaged with us.
ભવિષ્યમાં નવી તકોનું નિર્માણ થશે તો અત્યારે ઓસ્ટ્રેલિયા આવી રહેલા જાપાની યાનને પર્થ ખાતે સ્પેસ એજન્સી એન્ડ ટેકનોલોજી સેન્ટરના એલેનોર સેમસન ફોલો કરી રહ્યા છે. તેમણે કહ્યું, યાન ઓસ્ટ્રેલિયા પહોંચે તેનાથી જ, એટલે કે તેની યાત્રા માત્રથી જ ઘણી મહત્વની માહિતી મળી જશે.
This Hayabusa spacecraft coming through to Earth and dropping the capsule is fantastic for us because we can actually use the orbit of Hayabusa to check how well we can calculate the orbits of our fireballs and our meteorite, or where our meteorites come from.
એસ્ટરોઇડના નમૂનાને વુમેરાથી જાપાન 100 કલાકની અંદર પહોંચાડવાના છે. ઓસ્ટ્રેલિયાના જે નાનકડા ગામમાં કેપ્સ્યુલ લેન્ડ કરશે તેનો ઇતિહાસ જોઈએ તો 1946માં બ્રિટનની સરકારે ઓસ્ટ્રેલિયાની સરકારને એક રોકેટ રેન્જ સ્થાપિત કરવાની વિનંતી કરી. તેને પગલે 1947માં 1600 કિલોમીટર લાંબી અને 3000 કિલોમીટર પહોળી એક રોકેટ રેન્જ સાથે વુમેરા નામે એક નવા ગામની સ્થાપના થઈ. 1947થી 1970 સુધી વુમેરા એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક કેન્દ્ર હતું જ્યાં માત્ર અવકાશ વૈજ્ઞાનિકો અને સંરક્ષણ દળના લોકોને જ પ્રવેશ મળતો, પરંતુ 1982માં સામાન્ય લોકોને વુમેરા ગામમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી. હાયાબુસા ડીપ સ્પેસ પ્રોબને પૃથ્વી પર પરત લાવવાના મિશનમાં વુમેરાએ 2010માં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને 2014માં તે ઓસ્ટ્રેલિયાના હવાઈ દળ સંકુલ તરીકે જાણીતું બન્યું. રવિવારે 6 ડિસેમ્બરે જાપાની કેપ્સ્યુલના લેન્ડિંગ પછી આગામી મિશનનું પણ આયોજન થઈ ચૂક્યું છે, જેમાં સાઉથ ઓસ્ટ્રેલિયાનું વુમેરા ગામ ફરી એકવાર મહત્વની ભૂમિકા ભજવશે. 2025માં મંગળના એક ચંદ્ર ફોબોસના અભ્યાસની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં વુમેરા ફરી એકવાર પોતાને અવકાશ વિજ્ઞાન વિશ્વના કેન્દ્રમાં મૂકી દેશે. SBS ન્યૂઝ માટે ડેરન મારાએ તૈયાર કરેલો આ રિપોર્ટ SBS ગુજરાતી પર નીતલ દેસાઈએ રજૂ કર્યો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.